તારીખ 23 જૂન 2001, પંચમઢીમાં હરિભક્તોની શિબિરમાં સ્વામીશ્રીએ વચનામૃત ગરડા પ્રથમ 16નું નિરૂપણ કર્યું હતું.
અજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સ્વામિનારાયણ હરે સંવાદ 1876ના માક્ષરબદ્ધિજ પથને દિવસે શ્રીજી મહારાજ શ્રી અરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગમાં કંઈ અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અહીંયા મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના જે ભક્ત થયા છે એને આ વાત કરી છે. સમજવાનું બધાને છે પણ આપણી જવાબદારી વધારે છે, કારણ કે ભગવાનના ભક્ત થયા, ભગવાનને રાજી કરવા છે, ભગવાનના ધામને પામવું છે, આ લોકને પરલોકનું સુખ પ્રાપ્ત કરવું છે, એની આ વાત છે. કપવારાની વાત છે, જિજ્ઞાસુની વાત છે, મુમુક્ષુ માટેની વાત છે. કારણ કે જેને મોક્ષનો ખપ હોય એને આ વાત ગળે ઉતરી જાય, એનું કામ થઈ જાય છે. બાકી બીજાની વાત નથી, કારણ કે એને પડી જ નથી ને, એને ખપ પણ નથી, એને કોઈ જાતનો મોક્ષનો ખપ નથી, સત્સંગનો ખપ નથી, ધર્મનો ખપ નથી. એની પાસે ગમે એટલું તમે કરો તો શું કામ આવે? ભેંસ આગળ ભાગવત એને કંઈ જીવમાં ઉતરે ખરું? ઉતરે જ નહીં. એવો જે માણસ છે કે જેને કોઈ આ ભગવાનને વિશેનો આસ્થા નથી, ભગવાન જેવી વસ્તુ નથી, પહેલું તો એ જ માને ભગવાન જેવી વસ્તુ જ નથી, પછી એને ક્યાં બીજું રહેવું? ભગવાન જો માને તો એને કંઈક જિજ્ઞાસા જાગે, અને જિજ્ઞાસા જાગે શેની આ વાત છે? મોક્ષની ઈચ્છાવાળો છે એ છે કે કોઈ રે ઉગા રે મુને કાળથી તેને સોંપવા શીશજી. સો સો માથા જાતા સોગ સગાળા આપણે વાત કરી છે કે 100 માથા જાય તો ભગવાન મળવા દુર્લભ છે. તો એક મસ્તકે માસે કેવું ડરતે માર, તો આ એક વખતનું માસ છે ભગવાનને આપણે રાજી કરી લઈએ, છેલ્લો જન્મ કરી લેવો, એવો એ ભક્તને વિચાર રહે. એને સાચું શું છે ને ખોટું શું એની ખબર પડે, ન તો એ તો બધું સબ સબડિયા, એને કંઈ ખબર નથી કે ભાઈ આ મોક્ષ શું, કલ્યાણ શું, આપણી ભક્તિ શું, આપણે કરવા શું આવ્યા છે અને શું થાય છે, આપણે શું કરવાય છે અને શું થાય છે, અહીં આપણે શિબિરમાં શું કરવાયા. કથા વાર્તા સાંભળીને જીવમાં સત્સંગ દ્રઢ થાય, ભગવાનની ભક્તિ દ્રઢ થાય, આપણો જીવ શુદ્ધ થાય, ભગવાનની આજ્ઞાનું બળ પાડવાનું બળ મળે, આ બધા માટે આપણે આવ્યા છીએ ને. તો એને આ બધા વિવેક આવે, એને આ બધી વસ્તુ ખબર પડે કે ભાઈ આપણે અહીં આવ્યા છીએ એ કેવળ આપણા કલ્યાણના મોક્ષ માટે જ આવ્યા છે. તો આપણે આ વિચાર રાખીને જો આ સત્સંગ કરીએ તો વાંધો ના આવે. તો અહીંયા એ મહારાજ સમજાવે છે કે ભગવાનના ભક્તને સત અને અસતનો, પહેલો તો સત શું ને અસત બે વસ્તુ છે. સત વસ્તુ અને ભગવાન છે ને ભગવાનના સંત, આ બે વસ્તુ સત્ય છે ને છે, એનો કોઈ નાશ નથી, અને એ જ આપણા મોક્ષના દાતા અને કલ્યાણના દાતા છે. તો એક વસ્તુ સત્ય છે એ પહેલી તો દ્રઢ થવી જોઈએ, અને અસત્ય વસ્તુ આ જગત છે, માયા છે, પ્રપંચ છે, દેહ છે, જગત આખું બધું અસત્ય છે, નાશવંત છે. એક વખત એ બધું નાશ થઈ જવાનું. પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે ભવ બ્રહ્મા ન રહે કોઈ. હવે તો આપણું આ લોક ક્યાં, મૃત્યુલોકનો ક્યાં છે? પ્રકૃતિ પુરુષ. આપણા પ્રકૃતિ પુરુષ સુધીની મહારાજે કહ્યું છે બધા રાખના પડીકા, કે ત્યાં સુધી માયા જગત છે તો એ બધું નાશવંત છે, અસત્ય છે, એમાં સુખય નથી, શાંતિ નથી, આનંદ નથી, કશું નથી. કેવળ દેખાય છે આપણને આનંદ જેવું, પણ આનંદ નથી એની અંદર. દેખાય સારું, કેટલીક વસ્તુ છે આમ શો દેખાય પણ અંદર બધું પોલમ પોલ હોય, એમ આ બધું સુખ છે એવું છે, દેખાય સારું પણ સ્વાય કહે છે ભોગવ્યા પછી એનું દુઃખ ઉત્પન્ન થાય. ઘેરના લાડવા બહુ સારા હોય, સરસ બનાવ્યા હોય, એલચી નાખી, ખસખસ નાખ્યો હોય અને વાકર નાખીને એવો સરસ બનાવ્યો હોય, બેના ચાર ખાઈએ પણ ભાઈ ઝેર નાખેલું એ ખબર નથી આપણે, ઝેર દેખાતું નથી. છે લાડવા ખાવાના છે, ગરપણ લાગે છે, સારું લાગે છે, એકના બે ત્રણ ચાર ખાઈએ પણ અંદર ઝેર છે દેખાતું નથી. એમ આ જગતનું સુખ છે એ ઝેર છે અંદર પણ એ દેખાતું નથી, એ ખાઈએ છીએ ખરે છે એટલે મરે છે. એ સ્વામી કહે છે એવી રીતે આ જગત છે એ આપણા જીભમાં ખોટું બનાવવું જોઈએ. આ બધી વસ્તુ છે નાશવંત છે, એક દિવસ મૂકવાની છે એ પણ સમજી રાખવાની જરૂર છે. એ સુખમાં દુઃખ છે એ જાણી રાખવાની જરૂર છે, તો એમાં આપણે આસક્તિ ન રહે, એને વિશેનો મોહ ન રહે, આપણી ભક્તિ ભગવાન તરફ રહ્યા જ કરે. ક્યાં મૂકવાનું છે ને આ પહેલેથી જ ખબર પડી જાય કે વીછી છે, સાપ છે, સિંહ છે, વાઘ છે, આ બધાને અડાઈને એની જોડે બેસીને ભયબંધી થાય નહીં. પેલા લોકો સર્કસ વાળા છે એ પણ પાંજરામાં પૂરી રાખે છે અને ઇલેક્ટ્રિકનો ફોટો રાખીને આમ બધું બહુ સાવધાનથી કરીને કે એને ખાઈ જાય, કારણ કે એ છે વસ્તુ એવી છે એ આપણે એનું જ્ઞાન થયું, એનું જ્ઞાન આપણે બરાબર થયું છે. સ્વપ્નમાં સિંહ દેખાય તો ભાગ્ય, સ્વપ્નમાં સાપ છે એની જોડે હોવાય નહીં, એ જાણીએ કાકડી એને મરી જાય, વીછી હોય તેને પણ અડાય નહીં, એ ડંખ મારે તો આખી રાત આપણને કાંઈ. આ બધાનું જ્ઞાન થયું છે આપણને, યથાર્થ થયું છે. ઘેરનું પણ જ્ઞાન છે આપણને, ઘેર આપણે જોયું નથી, અડ્યા નથી, અકબર એને ખાધું નથી, પણ છતાંય આપણે એક નક્કી થયું છે કે ઝેર એટલે મરી જવાય, એ છે તો એને અડતા નથી, એને ખાતા નથી, એનાથી સાવધાની રાખીએ છીએ બધું, કારણ કે એ યથાર્થ જ્ઞાન થયું. કે એ જે છે એ ઝેરને અસર્થ જ્ઞાન, સિંહ વાઘનું યથાર્થ જ્ઞાન થયું કે આનાથી દૂર જ રહેવું જોઈએ. આ છે આપણને સુખ કરતા નથી એમ સ્વામી કહે છે કે આ જગતનું સુખ પણ એમ જ જવાનું છે, એની અંદર પણ આપણને આ છે અને આપણા મોક્ષના માર્ગમાં વિઘ્ન છે અને આપણને દુઃખદાયક છે એટલું સમજ્યા હોય તેને ભોગવતા છતાં એમાં આસક્તિ ના રહે, એને ભોગવતા છતાં આસક્તિ એની અંદર ના રહે, એની વિશે મોહ ના રહે, એનું બંધન પણ ના થાય, જ્યારે મૂકવું મૂકી દેવાય. પણ કહેવાનું શું છે કે એમ સમજાયું હોય તો હજી વ્યસનો છે ખરાબ છે પણ છતાં માણસ ખાય છે, એને યથાર્થ જ્ઞાન નથી કે નહીં, યથાર્થ જ્ઞાન નથી કે આ જે વ્યસનો છે એ મહા દુઃખનું કારણ છે, શરીરને બગાડનાર છે, આર્થિક નુકસાની છે, કુટુંબિક ને સામાજિક ને રાષ્ટ્રીય બધું નુકસાન છે, એને યથાર્થ જ્ઞાન નથી. એટલે કરે જો યથાર્થ જ્ઞાન તો મૂકી દે એમ સ્વામી કહે છે. આ જગતનું પણ એ રીતે સમજીએ તો એને આપણે ભોગવતા થતાં આપણી વૃત્તિ ભગવાન તરફ રહે, અગર જાનપણું આપણને કન રહે અને ભગવાનમાં વૃત્તિ યથાર્થ થાય. ભગવાન એ સાચી વસ્તુ છે, એમનાથી મોક્ષ છે, કલ્યાણ છે, સુખ છે, આલોકનું પરલોકનું એ બરાબર છે એવું આપણને જો દ્રઢતા થઈ હોય તો પછી સંત સમાગમથી જ આપણને આ લાભ થવાનો છે, તો એ લાભ આપણે પૂરેપૂરો લઈ શકીએ. એટલે બે જ્ઞાન જોઈએ, આનું જોઈએ ભગવાનને, ભક્તનું સંતનું પણ યથાર્થ જ્ઞાન જોઈએ, એ સુખ છે, શાંતિ છે, આનંદ છે, મોક્ષ છે, કલ્યાણ છે, તો પછી આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. તે કહે છે ભગવાન આપણે ભક્ત છીએ, ભક્ત આપણે થયા છે, એને મહારાજ આપણને સમજાવે છે કે એમને સત અને અસત, એટલે સત ને અસતની જે વાત કરી કે એ સ્વામી કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે અને વિવેક આવે એટલે બધું આપણને જ્ઞાન થાય. વિવેક એટલે આ વિવેક જોઈએ કે આ જગત ખોટું છે અને આ ભગવાન એ સંત સત્ય છે, આ વિવેક થયો આપણને સાચો વિવેક. પેલો બીજો વિવેક તો બોલાવો, આવો પધારો, એ તો આપણે છે જ, એ લૌકિક રીતે સન્માન બોલાવું ને કરવું, વિવેક રાખવો પડે, પણ આ વિવેક જ્યાં સુધી નથી ત્યાં સુધી આપણું અજ્ઞાન છે. અને ભગવાનને સંત જે જે વચન કહે તે પરમ સત્ય કરીને માને. હવે જો આપણે ભગવાનના ભક્ત છીએ તો એને એક તો આ વિવેકની અંદર અસત્ય વસ્તુનો ત્યાગ કરવો, કોઈમાં પણ આપણે કંઈ જોવાનું નથી, આપણે આપણે જોવાનું. હવે પરમેશ્વરને જે સંત છે એ જે જે વચન કહે તેને કહેવા માને પરમ સત્ય કરીને. ઠીક છે પણ હવે સ્વામી છે ને ઠંડા પણનું જવા દે છે, આ તો બધું ચલાવે છે કે આવું તે હોતું છે. ગુણાચાંદ સ્વામી વાત કરે અક્ષર બ્રહ્મના રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, આવી બધી વાત મહારાજ સ્વામી મહિમાની કરે ત્યારે ત્યાંના જે બે સંત એમની સેવામાં હતા તે અમરસિંહ પાળાને જઈને પૂછે, અમરસિંહ પાળો દરવાણી હતો, એને પૂછવા ગયા કે આ સ્વામી આવી વાત કરે છે અક્ષરના રૂવાડામાં અનંત કોટી, કે સ્વામી મોટા એમના ગપ્પાય મોટા. એટલે શું થયું, પેલાને તો મારે એમ સ્વામીનો મહિમા હતો નહીં, સ્વામીનો મહિમા કે ભગવાનનો મહિમા છે, ભગવાન તો આટલી બધી મહત્તા છે, પણ શું કે ગપ્પો તો ગપ્પો મારે એને કોઈ એને સુખ આવે નહીં. તો કહેવાનું શું છે કે રે સ્વામી પાસે રહેતા હતા, સેવા કરતા હતા, પણ પેલાનો શાખ લેવા જાય, એને પૂછવા જાય કે આ સ્વામી વાત કરી સાચે ગોરી, પણ એને જો સ્વામીને એને ગયા છે, સ્વામી કહે છે સાચું છે, ત્યારે તો એકદમ અક્ષરનો અવતાર હતા. પણ આવી રીતે આપણે પણ પાછા બીજાની શાખ લેવા જઈએ, ભાઈ આ વાત કરી એટલે બરાબર થઈ, બરાબર જ છે. જોગી મહારાજ બોલ્યા એટલે 100% સાચી, સાસરી મહારાજ બોલ્યા 100% સાચી, જેજી મહારાજ જે વાત કરી 100% સાચી, કુણાતાન સ્વામી વાત કરી તો એ વાત, પણ એમાં આપણે આ પ્રમાણે થઈ જાય. અને એમાં પણ પરમેશ્વરને ભક્તને વિશે કોઈ દોષ ભાસે જ નહીં. અને એમાં એ સત્ય વચન જે કહે એ પરમ સત્ય કે એ કહે છે બરાબર છે, એ રીતે કરીશું, એમની આજ્ઞા પાડીશું, તો જ મુખ્ય પણ એ સંશય કરે, એના વચનમાં પણ સંશય કરે તો એનાથી ના થાય. સંશય આત્મા વિનશ્યતિ, કે જે વસ્તુ ભગવાનના સંતના વચનમાં એક શંકા કરે છે તો એ આ પ્રમાણેના સંશયો થઈ દઈ ના, સંશય એમાં હોતો જ નથી, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી, એ દિવ્ય છે અને દિવ્ય છે છે ને છે.